તારીખ 9/12/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 759 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 438 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
સમ્યક દ્રષ્ટિદેવો અને એ પ્રકાર નથી, મિથ્યા દ્રષ્ટિદેવોનો એક પ્રકાર છે. હા, એ સમ્યક દ્રષ્ટિદેવો અને ધર્મ પ્રસંગો વિશેષ છે. સતની આરાધના તો મિથ્યા દ્રષ્ટિપણામાં કેવી રીતે થઈ હોય? મિથ્યાદ્રષ્ટિપણામાં તો આરાધના તો ન થઈ હોય, શુભાવો થયા હોય કે જેના ફળમાં દેવલોકમાં ગયા હોય. આરાધના તો સુખની આરાધના એટલે આત્માની આરાધના તો મિથ્યાદ્રષ્ટિપણામાં થતી નથી, બનતી નથી. શુભાવો થાય છે, એ શુભાવો પૂરા હોય છે, દુઃખા હોય છે, અને એના ફળમાં દેવલોકના સંયોગો હોય છે. પણ સંયોગી દ્રષ્ટિ રહી છે, અસંતત્વની દ્રષ્ટિ થઈ નથી, તેથી ત્યાં સંયોગમાં લપેટ થઈ જાય છે, લપટાઈ જાય છે, અને બીજાના સંયોગો ઉપર પણ એને રાગ દ્વેષ ઈર્ષા વગેરે થઈ જાય છે. સાચા દેવગુરુ શાસ્ત્રનો પ્રત્યે ભાવના ભક્તિ કરી હોય તો એને ક્યાં જવાનો પ્રસંગ બને? સમ્યક દ્રષ્ટિ સાથે સાથે મિથ્યા દ્રષ્ટિ દેવો કેટલાક જતા હોય તો એ રીતે પુણ્યનો પ્રકાર ઉપજે. પણ રાગ દ્વેષ તો જ્યાં સુધી અરાગી વિતરાગી સ્વરૂપનું ભાન નથી થયું ત્યાં સુધી તો પરિણામ ક્યારે કઈ બાજુ કેટલું ઊંધી દિશામાં ચાલ્યું જાય એનો પોતાને તો ખ્યાલ રહેતો નથી, પોતાને કંટ્રોલનો સવાલ નથી. જ્યાં જાગ્રત થયું નથી, જ્ઞાન જાગ્રત થયું નથી સ્વરૂપને વિશે, ત્યાં ગમે તેટલી મોટી ભૂલ થવાની સંભાવના છે, એમ બની જાય છે. એટલે એનું બહુ મહત્વ લીધું છે સમ્યક દર્શનનું. એ દ્રષ્ટિ જો સ્વરૂપની થાય તો એની ઉપાદેયતા રહે, જો સ્વરૂપની દ્રષ્ટિનો અભાવ હોય તો રાગ દ્વેષ અને સંયોગોની ઉપાદેયતામાં પરિણામ કોઈ પણ હિમકક્ષાએ જઈ શકે છે. બાકી તો મિથ્યા દ્રષ્ટિને પણ સારા સંયોગો મળે છે, સમોસણ જવાનું મળે છે, એવા પૂર્વ કર્મના ફળથી દેવગુરુ શાસ્ત્રના સંયોગો મળે છે, તે પ્રકારના પુણ્યનું બંધન હોય તો. પણ એ બધાની કિંમત ક્યારે? કે પોતે પોતાના કલ્યાણનો માર્ગમાં આવી જાય, સમ્યક માર્ગમાં આવી જાય ત્યારે જાય. સમોસરણમાં જાય, મિથ્યા દ્રષ્ટિ હોય એવા પુણ્યના પ્રકાર હોય તો એને પણ ધર્મના પ્રસંગોમાં ઉપસ્થિત રહેવાનું બને છે. પણ જો ત્યાં લક્ષ ન કરે આત્માનું તો પાછું એ બધું ઊન તો વપરાઈ જાય છે. એટલે એમ બીજું છે કે ગમે તેવા સ્વભાવ કરે, તો પણ 2000 સાગર થી વધારે એને પ્રશ્નો કાળ નથી. જીવ પરિણામમાં નીચે ઉતરી જાય છે, જેવી ધ્રુવ ધામને ધ્રુવ ખીલાને પકડતો નથી, વળગતો નથી, તો એ નીચે ઉતરી જાય છે અને એકેન્દ્રિયાદિ દશામાં ચાલ્યો જાય છે. આ કેવો જ્ઞાન અનુસાર ત્રસ પર્યાયની મર્યાદા છે, બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યંતની, પછી એકેન્દ્રિયમાં અનંતકાળ જાય છે, વળી પાછો કોઈ કાળો કરીને બહાર આવે તો પણ એનો ત્રસ પર્યાયનો કાળ ઉત્કૃષ્ટ 2000 સાગરથી વધારે. તેથી જ્યારે જીવ સમની પંચેન્દ્રિય થયો છે, પોતાના હિત અને અહિતના વિષયમાં એ વિચાર વિવેક કરી શકે એવી એની યોગ્યતા થઈ છે, ત્યારે આત્માનું જે પરમ હિત છે, મોક્ષ છે, એના કારણરૂપ જે મોક્ષ માર્ગમાં છે એને ઓછામાં ઓછું ત્યાં સુધી તો દાખલ થઈ જવું જોઈએ. તો એનો સંસાર મર્યાદિત થઈ જાય, પછી દેવલોકમાં જાય કે કયા કઈ ગતિમાં આરે બહુ મુખ્યતા નથી, પણ એનો સંસાર અવશ્ય મર્યાદિત થઈ જાય. આત્માનું એક મોક્ષ છે, એક બોલ છે. સંસાર અવસ્થામાં ચારે ગતિમાં સર્વત્ર દુઃખ છે, પછી દુઃખના તારતમ્ય ઓછું હોતું હોય પણ દુઃખ તો એ જ દુઃખ જ છે, ત્યાં સુખ બિલકુલ નથી. ચારે ગતિમાં દુઃખ છે, આકુલતા તે દુઃખ છે. સ્વર્ગની ઈચ્છાથી પુણ્ય કરે એ પાપાનું બંને પુણ્ય છે. કોઈ પણ ફળની ઈચ્છાથી, સ્વર્ગની ઈચ્છાથી કે કોઈ પણ પ્રકારના ફળની ઈચ્છાથી પુણ્ય કરે તો એ પુણ્ય છે, એ પાપાનું બંને પુણ્ય બંધાય છે. અને ભયથી, એટલે લોભથી પુણ્ય કરે, ભયથી નરક ક્લિંચના દુઃખથી સુખથી ડરીને પાપ ન કરે, ભય પૂજા જેને કહે છે, ભયથી પાપ ન કરે, આ કરે છે ને નાગપંચમી, નાગની પૂજા કરે છે, એની મતમાં છે. અહીંયા ભય છે કે એને દેવતા માને છે, તો તિર્યંચ છે, નાગ છે એ તિર્યંચ છે, ઘણા ક્રોધના ફળમાં ઉત્પન્ન થયેલી એ પર્યાય છે, એ ક્રોધ પ્રકૃતિની મુખ્યતા વાળી પર્યાય છે. પણ છતાં એને ભયથી એને દેવ કહે છે કે હે નાગ દેવતા, કોઈ દી હામાં મળશો નહીં, એને દર્શન કરવા રાજી નથી, પૂજા કરવા તો ક્યાંથી રાજી હોય. એમ કરીને નાગ પાંચમને દિવસે પાણિયારે દીવો કરે છે ને, એ બધી ભય પૂજા છે. એમ મને પ્રતિકૂળતા ન થાય, મને ગરીબી નિર્ધનતા ન આવો, મારે શરીરની સુખાકારી ઠીક રહો, કુટુંબ પરિવાર બધા કુશળ રહો અને વેપાર ધંધામાં ક્યાંય તકલીફ ન પડે, એમ પ્રતિકૂળતાના ડરથી કે નરક તિર્યંચીઓના ડરથી પાપ ન કરે તો એવા ભાવથી પણ જીવને કલ્યાણ થતું નથી, આશ્રય એનો આશ્રય ખોટો છે. ધ્રુવ આત્મતત્વનો આશ્રય લેવાને બદલે કા પુણ્યના ફળના લોભથી શું પરિણામ કરે, અથવા પાપના ફળના ભયથી પાપથી ખસે, તો પણ એ પ્રકાર યોગ્ય નથી એમ અહીંયા કહેવું છે. એનાથી કલ્યાણ થતું નથી, આત્માનું હિત એનાથી થતું નથી. સંસ્કાર પીડ્યા હોય તો કામ લાગે, સંસ્કાર જેવા સંસ્કાર લઈને ગયો હોય એવા સંસ્કાર પરિણામની અંદર, એથી વિરુદ્ધ રસ ન પડે ત્યાં તો કામ કરે છે. એમાં શું છે કે માણસ દેવગુરુ શાસ્ત્રને નિમિત્તે મુક્તિ પૂજા સ્વાધ્યાય થોડા એવા સંસ્કાર પાડે છે, પાછો મિથ્યાત્વવશ એવા વિપરીત એ રસને ભૂસી નાખે એવા પણ પરિણામ કરી નાખે. પરિણામ છે એ તો પ્રાગવાના પલ્લા જેવું છે, રસ છે એમાં વજન છે. જે પ્રકારનો રસ રેડે છે એટલું વજન જાય છે તો બીજું પલ્લું ઉથલી જાય છે. મિથ્યા દ્રષ્ટિપણામાં સમ્ય જ્ઞાનનો કોઈ કંટ્રોલ નથી. સમ્ય જ્ઞાન છે એ પરિણામ ઉપરના કંટ્રોલિંગ વાલ જેવું કામ કરે છે. કંટ્રોલિંગ વાલ હોય છે ને મશીનરીમાં, એ સમ્ય જ્ઞાન ને સમ્ય દર્શન એવી ચીજ છે કે જીવના નિરર્ગળ પરિણામ ન થાય. જેને સમ્યક દર્શનની ઉપાદેયતા ભાષી હોય એને પણ પરિણામ થોડા મર્યાદામાં રહે, અને એવી ઉપાદેયતામાં એ જો ઉપાદેય કરી લે તો એની આખી પરિણામની પરંપરા છે એ બદલાઈ જાય છે. એ ક્રમશઃ આગળ વધીને પૂર્ણ નિર્દોષ દશાને મોક્ષ દશાને પ્રાપ્ત કરે જ છે. પાછો હા સાથે સાંધેલી પ્રયત્ન કરે પુરુષાર્થ કરે તો સાંધેલી. જીવ પોતાનું કાર્ય કરવા સમર્થ છે, પોતાનું સ્વભાવ પરિણમન શુદ્ધ પરિણમન નિર્દોષ પરિણમન થાય એવો જ એનામાં સ્વભાવ રહેલો છે, તો એ તો કાર્ય કરી શકે છે. જ્યારે પોતે તૈયાર થાય કે મારે મારું હિત કરવું છે, જે નિર્ણય કરે છે કરવા ધારે છે એને કાર્ય થાય છે. પણ જે પોતાના હિતથી ઉપેક્ષિત છે એને કાર્ય કેવી રીતે થાય? એ સાવધાન છે એને તો થાય છે, જરૂર થાય, ન થાય એવો પ્રશ્ન નથી. ચારે ગતિમાં થાય છે. ભલે ગમે તેટલા પાપ કરીને સાતમી નારકે ગયો છે, પાપની ચરમ સીમા છે. છેલ્લી હદના પાપ કરીને સાતમી નારક પર્યંતના પાપના ફળને ભોગવતો હોય તો પણ એ જીવ ઉઘરાટ મારે છે ત્યાં, અને સડસડાટ પોતાના આત્માના અનુભવમાં ઉતરી જાય છે, પ્રાપ્ત કરે છે. એટલે પોતાનું કાર્ય કરવા તો સમની પંચેન્દ્રિય પણ છે ત્યાં સુધી ખુલ્લી જગ્યા છે, અવકાશ છે. અને પછી એટલા તીવ્ર પરિણામ ઊંધા કર્યા હોય કે મન પણ ગુમાવે છે. અસમની પંચેન્દ્રિય ચાર ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય બે ઇન્દ્રિય એક ઇન્દ્રિય થાય ત્યાં પછી હિતનો વિચાર કરવાનો કોઈ અવકાશ નથી. એટલે તો સ્વાધ્યાય સત્પુરુષ નો સમાગમ એ શા માટે લીધું છે કે જો કોઈ પણ રીતે જીવ સતના સંસ્કાર પાડે, આરાધના સુધી ભલે ન પહોંચે પણ સંસ્કાર પણ જો પાડી લે પડી જાય એવો એટલો રસ લીએ એમાં, પોતાના સ્વરૂપના મહિમા સંબંધિત એટલો રસ લીએ, એટલી જિજ્ઞાસા કેળવે, એટલો મહિમા આવે એને, જો સંસ્કાર પડી જાય તો ભલે દ્રષ્ટિ હજી સન્મુખ ન થઈ હોય, મિથ્યા દ્રષ્ટિ પણ એ રહ્યો હોય તો પણ એ સંસ્કારના બળે મળી પાછો ક્યાંય દોર સાંધી લે છે, બની શકે ન થાય એવું નથી. નિર્ણય કર્યા પછી થાય છે ને, એનો વિષય થોડો ભાવ પણ છે. નિર્ણય ન થયો હોય તો પણ કોઈને સંસ્કાર પડી જાય છે તીવ્ર જિજ્ઞાસાના કાળમાં, તો આ સ્વરૂપના ઘણા મહિમા આવે છે. નિર્ણય થયા પહેલા પણ એવો મહિમા આવે છે. એમ કે એક ખ્યાલ આવ્યો કે આ સત્પુરુષ છે, ઓળખાણ ભલે એટલી હજી અંતરથી ન થઈ શકે એવી હોય તો પણ એનું બહુમાન એક નક્કી કર્યું મનથી કે બસ આ કહે છે એ બસ સર્વોત્કૃષ્ટપણે ઉપાધિ છે, કરવા લાયક છે, કરી લેવા જેવું છે. એ સત્પુરુષ જ્યારે સ્વરૂપનો મહિમા કરે ત્યારે પોતે એમાં એને ઘણો રસ આવે, ઘણી જિજ્ઞાસા કોઈ વાર ઉત્પન્ન થઈ જાય ત્યારે કેવું એનું સ્વરૂપ બતાવે છે, કેવો આત્મા બતાવે છે, એમાં એવા વચનોમાં એને મહિમા અને રસ ઉત્પન્ન થઈ જાય ને સંસ્કાર પડી જાય છે. નિર્ણય થાય ત્યારે તો સંસ્કાર પડે જ પડે, પણ એ પહેલાં પણ કોઈને પડી જાય છે એવું બને છે. એને પોતાને ખબર ન હોય, સંસ્કાર પડ્યા છે એની ખબર પણ એને ન હોય ને સંસ્કાર પડી જાય છે. કેમ કે એટલો બધો સૂક્ષ્મ વિષય છે કે એ બાજુનું લક્ષ ન હોય એ વખતે તો જિજ્ઞાસામાં આવું હોય ત્યારે સંસ્કાર પડે છે કે નથી પડતા એનું લક્ષ પણ ન હોય અને એને સંસ્કાર પડે છે. એટલે તો સતની પ્રાપ્તિ થયા પહેલા સત્સમાગમને પ્રાધાન્ય દેવામાં આવ્યું છે. સત્સમાગમ કરજે, ગુણીનો સંગ કરજે, સત્પુરુષનો સંગ કરજે, કેમ કે ક્યારેક પણ એને સંસ્કાર પડવાનો એ નિમિત્ત છે. એ રીતે પુણ્ય કરે કે એ રીતે પાપ ન કરે તેમાં આકુળતા છે પણ શાંતિ નથી. એવા પરિણામમાં, પુણ્યના પરિણામમાં પણ આકુળતા છે અને આત્માની શાંતિ એમાં નથી. આકુળતા તે દુઃખ છે અને નિરાકુળતા તે સુખ છે, એમ નિર્ણય કર્યા વિના મોક્ષ માર્ગમાં આવી શકે નહીં. સુખ દુઃખનો તાત્વિક નિર્ણય કરવો જોઈએ અને સુખ દુઃખના તાત્વિક નિર્ણયમાં આકુળતા અને નિરાકુળતાના વિષયને સમજવો જોઈએ. આકુળતા થાય છે એટલું દુઃખ છે, નિરાકુળ આકુળતાના અભાવ જે નિરાકુળતા છે એ સુખ છે. આ વસ્તુ એને બરાબર સ્પષ્ટ હોવી જોઈએ. એક સૂક્ષ્મ વિકલ્પ ઉઠે ત્યાં પણ આકુળતા થાય છે એની એને પરખ આવવી જોઈએ. કશાય મંદના પરિણામમાં પણ આકુળતા થાય છે એની પરખ આવવી જોઈએ. નિરાકુળ જે જ્ઞાનાદિના પરિણામ છે, કશાયના અભાવરૂપ ભાવ છે, ત્યાં આકુળતા નથી ને ત્યાં સુખ છે એમ એને જ્ઞાનમાં સુખ ભાસવું જોઈએ. એવો નિર્ણય કર્યા વિના મોક્ષ માર્ગમાં આવી શકે નહીં. નહીં તો શું છે કે બંધ માર્ગમાં પણ એ રોકાઈ જાય. જ્યાં કશાયની મંદતા થાય ને આકુળતા મંદ થાય ત્યાં એ મોક્ષ માર્ગ માનીને, ઠીકપણું માનીને રોકાઈ જાય કે મોક્ષ માર્ગમાં આવી શકે નહીં. એ નવમા અધિકારની શરૂઆતમાં મૂળ છે. હવે પ્રશ્ન ઉઠાવ્યો છે કે ઉપવાસ આદિ કરવા કે ન કરવા. ઉપવાસ કરવામાં જે કશાય મંદ થાય છે એ સંબંધી પ્રશ્ન પૂછ્યો છે, અથવા આહાર ન લેતા ઉપવાસ આદિમાં જે આરંભ રહીતપણું છે, અથવા પુણ્યના પરિણામ છે, આ મારે કરવું કે ન કરવું, આ પ્રશ્ન છે. ઉત્તર દ્રવ્યાનુયોગની પ્રધાનતાથી આપ્યો છે. આહાર જે ક્ષણે મળવાનો નથી તેને તું મેળવ એમ કહેવામાં આવતું નથી. અમે કહેતા નથી, એના બદલે શૈલી એમ કરી છે કે એમ ક્યાંય કહેવામાં આવતું નથી. એટલે કે પરપદાર્થના ગ્રહણ ત્યાગનો અધિકાર કોઈ આત્માને છે એવું ક્યાંય કહેવામાં આવ્યું. આહાર ગ્રહણનો કાળ નથી, એ પરમાણુનો સંયોગ થઈ શકે એવો પ્રકાર નથી, સ્વયમે સ્વતંત્રપણે. તો પણ તું પરાણે એને મેળવ અને આહાર કર એમ કહેવામાં આવતું નથી. ગ્રહણ પર પદાર્થના ગ્રહણ ત્યાગનો અધિકાર આત્માને વિશે નથી એવું જાણ્યા પછી તને ઉપવાસ કરવાનો વિકલ્પ આવે, આહાર આદિ ન લેવાય, તો પણ એની જેટલી કિંમત છે એટલી જ એની કિંમત જાણવી એથી વધારે એની કિંમત જાણવી જોઈએ નહીં. એવો સ્વભાવ થયો ત્યારે એ સ્વભાવ થયો એટલી એની કિંમત હોવી જોઈએ. એટલો સ્વભાવ થયો એમાં આત્માને કાંઈક કલ્યાણ થઈ ગયું, આત્માને ધર્મ થઈ ગયો, એટલી જો એની કિંમત આંકે નથી એટલી કિંમત આંકે તો એને ત્યાં ભૂલ થાય છે. અને એની કિંમત એટલી નથી છતાં પછી વિશેષ વિશેષ ત્યાં એને કરવાની ભાવના થઈ આવે છે, કેમકે એનાથી એને હિત માન્યું છે. જેનાથી જે હિત માને તેને તે થાય એટલું કરી લેવા ચાહે છે. આમ ઉપવાસ તો એવી રીતે યથાર્થ પ્રકારે થાય છે કે જે જીવને વિશેષ વિશેષ સ્વરૂપ ચિંતવન રહે છે, આત્મ સ્વરૂપના નો મહિમા ઘણો ઘૂંટાય છે, બીજા વિકલ્પ ઉત્પન્ન થતા એને બોજો લાગે છે, ત્યારે એને આહાર આદિના સમયે પણ આહાર કરવાનું બીજું ત્રીજું એને સ્વાતું નથી, બોજારૂપ લાગે છે, તો એને એવો વિકલ્પ આવે છે કે આહાર આજે છોડી દેવો, આજે આહાર કરવો નથી. પણ કરવો નથી એટલે એવા એવી પ્રવૃત્તિમાં ને વિકલ્પમાં રોકાવું નથી એમ આશય છે. ત્યાં કરવો નથી એટલે પરમાણુના ગ્રહણ ત્યાગની ક્રિયા હું કરી શકું છું એના ઉપર જોર નથી, પણ આહારના વિકલ્પમાં જવાને બદલે સ્વરૂપ ચિંતનમાં સ્વાધ્યાય આદિમાં વિશેષ સમયનું નિર્ગમન થાય એવા આશયથી બાહ્ય પ્રવૃત્તિમાં જવા કોઈ ન ચાહે તો તે ઠીક વાત છે. પણ ત્યાં મેં ઉપવાસ કર્યો ને એથી આત્માનું હિત થઈ ગયું, કલ્યાણ થઈ ગયું, ખાધું નહીં માટે કલ્યાણ થઈ ગયું, એટલું પાપ ન થયું માટે કલ્યાણ થઈ ગયું, એવી એની કિંમત દેવા જેવી નથી. તીવ્ર પાપના પરિણામ છે એ ઉપવાસ નથી, પણ એને લાંઘણ કરી અસાતા થાય એટલે સૂઈ જાય, ભૂખનું ઓછા પૂછા પણ બે ચાર કલાકની ઊંઘ આવી જાય તો એને એમ થાય ચાલો આટલો કાળ તો નીકળી ગયો, એ ઉપવાસ નથી એ લાંઘણ છે. અને તેમાં શુભ પરિણામ પણ નથી, અશુભ પરિણામથી અશુભ બંધ ત્યાં થાય છે. એને તો વ્યવહારનો ઉપવાસમાં વ્યવહારનો વિષય પણ એને સમજણમાં રહ્યો નથી, નિશ્ચયનો વિષય તો દૂર છે પણ વ્યવહારનો વિષય પણ એની સમજણમાં નથી. એટલે કોઈ આહારને મેળવવો નો એનો ઉદય હોય તો પણ એને પ્રાણે લાવીને આહાર કરવો મેળવી શકવો એ વાત પણ નથી. વળી જે ક્ષણે રાગની મંદતા થવાની છે, આહાર ન લેવો ઉપવાસ કરવાનો ભાવ આવે, કષાય મંદ થાય તો તે ન કરવો, એવી કષાયની મંદતા ન કરવી એમ પણ કહેવામાં આવતું એમ પણ કહ્યું નથી. હું આહાર કર્યા જ કરજે, કષાય મંદ તું કરતો નહીં એમ કઈ કહેવામાં આવતો નથી. જે ક્ષણે આહાર કષાય મંદનો પરિણામ ક્રમ હોય, જે કાળે આહાર ના આવવાનો હોય તો તું જ્ઞાતા દ્રષ્ટા સર્વકાળે રહેજે, પણ તું પરાણે કષાય કર કે પરાણે અશુભ પ્રવૃત્તિ કર એવું તો ક્યાંય કહેવામાં આવ્યું નથી. વળી રાગ તીવ્ર હો કે રાગ મંદ હો પણ તે ધર્મ નથી, રાગ તે ધર્મ નથી, તીવ્ર છે એ તો ધર્મ નથી જ, પણ મંદ રાગ પણ ધર્મ નથી. જે તત્વ આત્માના સ્વરૂપમાં નથી, જે આત્મતત્વ રાગ રહિત છે, તે રાગ આત્માનો ધર્મ કેમ હોઈ શકે? આત્મા જો રાગ સહિત તત્વ હોય તો ત્રણેય કાળે એને રાગ થયા કરે, વિતરાગુને પણ રાગ હોય પણ અરિયન સિદ્ધાદી વિતરાગોને રાગ જોવામાં આવતો નથી. એથી એમ સ્પષ્ટ થાય છે કે આત્માના સ્વરૂપ વિશે સ્વરૂપભૂતપણે રાગ નથી. એવો જે રાગ, કે આત્માનો ધર્મ કેમ હોઈ શકે, એ આત્માનો ધર્મ હોઈ શકે. એટલે રાગ તીવ હો કે રાગ મંદ હો પણ તે ધર્મ નથી. જે સમયે જે રાગ આવે તેની ના પાડી શકાય નહીં. તીવ્ર રાગ આવે કે મંદ રાગ આવે એને એને ત્યાંથી ઉડાવવાનો પ્રશ્ન રહેતો નથી. જ્ઞાનનું જ્ઞેય છે પણ ઉડાવવાનો પ્રશ્ન રહેતો નથી. કેમ કે રાગ પણ એક સમયનું સત છે. રાગ પણ પર્યાય છે ને જીવની, એક સમયનું સત છે. તે સમયનું નિયત સત છે, ચોક્કસ સત છે. એટલે એને કાંઈ આગો પાછો કરવાનો પ્રશ્ન રહેતો નથી. જે સમયે જે રાગ આવે તેની ના પાડી શકાય નહીં, અને જે આહાર મળવાનો નથી તેને મેળવવાનું કહી શકાય નહીં. આવે એને કાઢી શકાય નહીં, ને જાય એને લાવી શકાય નહીં. જગતના સત પદાર્થો છે એના ઉપર કોઈનો અધિકાર નથી. ઈચ્છા એમાં કામ આવતી નથી. આહારની ઈચ્છા હોય એ બધાને આહાર મળે છે એવું તો કાંઈ નથી. ઘણાને આહાર નથી મળતો. એના પરિણામમાં આધાર ને આશ્રય સંસ્થાન શું છે એ મુખ્ય વાત છે. પરિણામ કશાયના તીવ્ર મંદ થાય એની કિંમત નથી, ને બહારની ક્રિયા થાય એની પણ એવી કોઈ કિંમત નથી. જીવને પરિણામમાં પોતાને કોના આધારે પરિણમે છે એની કિંમત છે. એના ઉપર આખું મૂલ્યાંકન છે. કેવી રીતે કિંમત આંકવી આ સવાલ છે. ખાય પીને મજા કરે તો રખડે. સંસારમાં ખાવા પીવામાં મજા આવે તો એ રખડે. એને એમ કહ્યું નથી કે જેને ખાવા પીવામાં મજા આવશે એને ધર્મ થશે, એને મોક્ષ થશે, એવું તો કાંઈ કહ્યું. એવું જરૂર કહ્યું છે કે એને તીવ્ર પાપનો બંધ થશે. જેને ખાવા પીવા આદિ બાહ્ય સંયોગોમાં મજા અને સુખ લાગે છે, માને છે, એને જરૂર પાપનો બંધ થશે એમ કહેવામાં આવે. એનાથી ધર્મ થશે એવું તો કોઈ કહેતા નથી. જે સમયે જે રાગ આવે તેની ના પાડી શકાય નહીં, અને ના પાડે તો શું કામ આવે. જે એ સમયનું સત છે એને કોઈ ફેરવી શકતો નથી. અને જે આહાર મળવાનો નથી, સમ્યક દ્રષ્ટિને પંચમ ગુણ સ્થાન સુધી આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન છે, સંભવિત છે. આર્ત ધ્યાન તો અનેક વાર થાય છે, રૌદ્ર ધ્યાન કોકને ક્યારેક થાય. જેમ કે શ્રેણિક મહારાજાને શાયિક સમ્યક દર્શનના કાળમાં રૌદ્ર ધ્યાન થઈ ગયું. આપઘાતનો જે વિકલ્પ પૂછ્યો અને આપઘાત કર્યો પણ ખરો, એટલે થયો આયુષ પૂરું થવાનું, પણ ક્રિયા ભજી ગયા નરકમાં. રૌદ્ર ધ્યાન થયું. પ્રથમ તીર્થંકર છે. આવતી 24મા મહાપદ નામના પ્રથમ તીર્થંકર છે. તીર્થંકર દ્રવ છે, અનાદિ મંગળ દ્રવ છે. અનાદિ તીર્થંકર દ્રવ તો અનાદિથી છે ને, કઈ નવું તીર્થંકર પણ એમાં નથી આવ્યું. જે કાળે જે દ્રવ્યને તીર્થંકર પદવી પ્રાપ્ત થવાની છે તે જીવ દ્રવ તીર્થંકર દ્રવ કહેવાય છે. ક્યારથી છે? એ આત્મા તો અનાદિનો છે, પરિભ્રમણ કરતો આત્મા તો અનાદિનો છે. એ દ્રવ મંગળ તો કહ્યું. ત્રણેય કાળના અરિહંતોને નમસ્કાર હો. નમો ત્રિકાળ વર્તી અરિહંતાણમ. ભાવળમાં પાઠ છે. નમો ત્રિકાળ, નમો ત્રિકાળ વર્તી સર્વ સિદ્ધાંત. બધા એ પ્રમાણે ત્રિકાળ વર્તી ને લોકમાં જ્યાં છે ત્યાં, ત્રણ લોકમાં જ્યાં છે ત્યાં બધે એને એ દ્રવ્યને એમાં એનું ભાવિ પર્યાયને જોવામાં આવે છે, ભાવિ નિગમ નહીંથી જોવામાં આવે છે. તો રૌદ્ર ધ્યાન સંભવિત છે, પણ એ તો એ રૌદ્ર ધ્યાનથી નરકમાં નથી ગયા. આપઘાત કર્યો એ રૌદ્ર ધ્યાનના ફળમાં નરક ગતિ નથી થઈ. નરક ગતિ તો મિથ્યા દ્રષ્ટિપણે જે રૌદ્ર ધ્યાન થયું હતું, ભાવલિંગી મુનિની અસાધના કરીતી એને ઉપસર્ગ કર્યો તો એના એના ફળમાં નરક ગતિ બંધાણે છે. ત્યારે બંધ ના ગતિ ત્યારે બંધાઈ ગઈ, નિકાસિત ગતિ થઈ ગઈ. અરે એવી નહીં, પણ સમ્યક દર્શન થયા આર તો રૌદ્ર ધ્યાન છે, છતાં એમાં રસ નથી. તો એમાં એને નરક અને ત્રીજી જ ગતિ નો બંધ પડતો નથી. આર તો રૌદ્ર ધ્યાન નું ફળ એ છે, પણ છતાં એને 47 પ્રકૃતિના કર્મ બંધ નથી. સમ્યક દ્રષ્ટિને 147 માંથી 47 પ્રકૃતિ બાદ થાય છે. જે આવી તીવ્ર પ્રકૃતિ છે એનો બંધ એને પડતો નથી, કેમ કે એટલો રસ પડતો નથી. પાપના પરિણામ થાય છે, પણ એટલો રસ જ ઉપજતો નથી. જે રસ વિકરાગ શાંત રસ રૂપે કોઈ એટલી હદે જઈને ઉભો થઈ ગયો છે, ઉત્પન્ન થઈ ગયો છે, કે એના વિરુદ્ધ રસની એને મર્યાદા કરી નાખી છે, થઈ ગઈ છે. એને માણસ કહે છે ને કે આ એવો રોગ છે કે હવે મટે એવો નથી, આ કેન્સર છે, ટોલરેબલ નથી. જેમ એક મર્યાદા ઊંધાઈમાં થાય છે એમાં અહીંયા સવળાઈમાં એક મર્યાદા થઈ જાય છે, કે જેણે આત્માના અપૂર્વ મહિમા પૂર્વક સમ્યક દર્શન સુધી પહોંચરસ આર્ત રૌદ્ર ધ્યાન થતાં મર્યાદિત થઈ જાય છે, કે જેમાં 47 પ્રકૃતિનું બંધન એને થતું નથી. થાય માન થાય, માયા થાય, લોભ થાય. માયા થાય તો પણ સ્ત્રીવિદ એને બંધાતો નથી. એવા 47 પ્રકૃતિના બંધન થતા એને જે થતા જ નથી. એમ તો થતા નથી એને કરવાનું કહેવાનો પ્રશ્ન નથી. જે જીવ સમ્યક દર્શન થતા જ્ઞાતા રહી ગયો, એનો જ્ઞાતા પુરુષ જ્ઞાતાપણે રહેવાનો અલૌકિક પુરુષાર્થ છે. એના પરિણામનો ક્રમ ક્રમશઃ શુદ્ધિ વિશેષ અને ક્રમશઃ અશુદ્ધિનું ઘટવું સહજ છે. એક જેમ પાણી ઢાળમાં સહેજ દોડે છે, ગતિમાન થાય છે અને એનું વહેણું એ બાજુનું આપોઆપ થાય છે, એવું જ સમ્યક દર્શનમાં આપોઆપ સ્વભાવ પરિણામની ગતિ ઉત્પન્ન થાય છે, એ બાજુનું વલણ થાય છે. રાજમુલજી એને એમ કહે છે કે સમ્યક દ્રષ્ટિ અનુભવશીલ છે, એવા એના પરિણામનો સ્વભાવ છે, અનુભવશીલ છે. ત્યાં વ્રત સંયમ ઉત્પન્ન થયા વિના એને શીલ કહ્યો છે, એને શીલ કહ્યું છે, અનુભવશીલ છે. ત્યાં વ્રત સંયમ નથી હજી ઉત્પન્ન થયા, અસંયમ સમ્યક દ્રષ્ટિ હોવા છતાં એને શીલ છે, એને ચારિત્ર છે એમ કહેવામાં આવે છે. આવી વાત છે. મિથ્યા દ્રષ્ટિ પંચમાવૃત દ્રવ્યલિંગી થાય છે અને ચારિત્ર નથી એમ કહેવામાં આવે છે. અચારિત્ર ભાવમાં વર્તે છે, કેમ કે સ્વરૂપનું આચરણ એને બિલકુલ નથી. બિલકુલ સ્વરૂપનું આચરણ નથી તો એને ચારિત્ર પણ બિલકુલ નથી. હવે મૂળ મુદ્દાની વાત કરે છે કે હું તો શુદ્ધ ચૈતન્ય સ્વભાવી છું, રાગની મંદતા કરનારો નથી. હું શુદ્ધ ચૈતન્ય સ્વભાવી છું અને રાગની મંદતા કરનારો હું નથી, હું તો સ્વભાવના શુદ્ધ પરિણમન કરનારો છું એમ કહેવું છું. હું શુદ્ધ ચૈતન્ય સ્વભાવ હોવાથી એવા સ્વભાવે પરિણમનારો છું, પણ રાગની તીવ્રતાને મંદતા કરનારો હું નથી. આખો એક ટ્રેક બદલાઈ જાય છે, પરિણામની જે ચાલ છે એકદમ બદલાઈ જાય છે. મોક્ષ માર્ગમાં પ્રવેશ થતા બહુ મોટો ફેર છે. એવી રુચિ જ્ઞાન અને રમણતાનો પુરુષાર્થ કરે છે. રાગની રુચિ કરનારો રાગમાં રમે છે, સ્વભાવની રુચિ કરનારો જ્ઞાન અને રમણતાનો પુરુષાર્થ કરે છે. સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ સંવેદનનો પુરુષાર્થ કરે છે. સ્વરૂપમાં સ્થિર ઉપયોગ થાય એવા ધ્યાનનો પુરુષાર્થ કરે છે. તેને વિકલ્પને નિમિત્ત હોય છે, તેને તદ અનુસાર વિકલ્પ હોય અને તદ અનુસાર બહારમાં ગુરુવાદીના નિમિત્ત હોય એવો પ્રકાર છે જે ઉપજે છે. પણ એને લાવ્યા લાવી શકાય છે, નિમિત્ત અને વિકલ્પને લાવ્યા લવાય છે એ વાત ત્યાં સાબિત કરવી નથી. જેમ બીજા કોઈ નિમિત્ત છે એ કાઢવા કાઢી શકાતા નથી ને લાવ્યા લાવી શકાતા નથી. અરિયંત પરમાત્મા છે ભગવાન, એક લાખ પૂર્વનું આયુષ્ય અરિયંત દશામાં હોય છે, 84 લાખ પૂર્વ છે આદિનાથ ભગવાનનું આયુષ્ય, 83 લાખ પૂર્વ છે છદ્મસ્થની દશા અને 1 લાખ પૂર્વ છે અરિયંતની દશા. 1 લાખ પૂર્વ સુધી દેહ ત્યાગનો પ્રસંગ નથી, 1 લાખ પૂર્વ સુધી દેહ ત્યાગનો પ્રસંગ નથી. વિકલ્પ ઉઠે છે આહારનો છદ્મસ્થ દશામાં, ગુણી દશામાં આહાર કરવા જાય છે અને આહારનો જે બહારનો વ્યવહારનો ક્રમ અને પરિસ્થિતિ હોય એ દેખાતો નથી, તો વિકલ્પ સમાઈ જાય છે, પાછા જંગલમાં ચાલ્યા જાય. 6 મહિને એક વાર આવે તો 6 મહિનાના તો આહાર વગરના દિવસો જાય છે, વળી 6 મહિને એક વાર વિકલ્પ ઉઠે છે. આરાધનામાં ભંગ પડે છે એટલે 6 મહિને વિકલ્પ ઉઠે છે આહારનો, તો આરાધનામાં ભંગ પડે છે. તીર્થંકર ગ્રેવ છે તો પણ આહારનો બહારમાં યોગ થતો નથી. પુત્ર છે એ ચક્રવર્તી છે, ઇન્દ્રો છે પૂજે છે, મુનિ છે ને મહામુનિ છે ઇન્દ્રો પૂજે. 6 મહિને આહારનો વિકલ્પ ઉઠે તો પણ કોઈ પારણું કરાવનાર નથી, કોઈ વિધિ નથી જાણતો એ પ્રકારનો કોઈ પૂર્વ કર્મ. પણ વર્તમાનમાં અસમાધાન નથી, વિકલ્પ સમાઈ જાય છે. પોતાની આરાધનાની કચાશથી વિકલ્પ ઉઠ્યો છે, એ વિકલ્પ પણ આરાધનાના બળે પાછો સમાઈ જાય છે અંદરમાં, દ્વેષ થતો નથી. લોકોને આકુલતા થાય છે કે આવા મહાન શાંત પુરુષ કોઈ આવે છે એનું કોઈ મહાનતા અછાની રહેતી નથી. તીર્થંકર દેવ છે ને, એનું પુણ્ય પણ અછાનું રહેતું નથી. લોકોને એમ થાય છે આ કેમ ચાલ્યા જાય છે, આવે છે ને કેમ ચાલ્યા જાય છે, કઈ સમજાતું નથી, ખબર નથી કોઈ કઈ વિધિએ આહાર દેવો મુનિરાજને એ કોઈ જાણતું નથી. કઈ વિકલ્પ ના આવે, અહીંયા આહારનો યોગ ન હોય તો વિકલ્પ ના આવે એનો અર્થ જ એ છે કે લાવ્યો લવાય છે એ પ્રશ્ન નથી. આહાર લાવ્યો લવાય છે, તીર્થંકર દ્રવ હતા પોતે ઋષભદેવ ભગવાન તો આહારને લાવી ન શકે, એટલું સામર્થ્ય નહીં. જેનો દીકરો ચક્રવર્તી 6 ખંડનો ધણી હોય એ આહાર ન મેળવી શકે, એ પરમાણુને હેરફેર કરવાની કોઈ આત્માની શક્તિ સમાધાન વર્તે છે. આવવાનો હોય તો આવે છે, વિકલ્પ ઉઠો એના કાળમાં સમાઈ જાય છે. આવી સ્થિતિ છે.
બરોબર.
ઇન્દ્ર ને અવધિ જ્ઞાન માં નથી વિકલ્પ ઉઠતો.
ભગવાન ને
છ મહિનાના ઉપવાસ થાય છે, આહાર થતો નથી. બીજા છ મહિનાના એમ 12 મહિના થાય છે. છતાં નથી મેળ ખાતો, નથી મેળ ખાતો કઈ કોઈને કરી શકે. દેહ ત્યાગ પણ કેવળ જ્ઞાન થયા પછી સિદ્ધ દશામાં જવું નથી કઈ. અરિયન થયા પછી ઉપરના ગુણસ્થાને 14મા ગુણસ્થાનને સિદ્ધ દશામાં નથી પહોંચવું. ઈચ્છા નથી, ઈચ્છાનો ત્યાં અવકાશ નથી. જ્ઞાનમાં બરાબર જાણ્યું છે કે અહીંયા આટલો કાળ રહેવાનો છે, પણ પરમાનંદ સહિત રહે છે, ત્યાં કોઈ અસમાધાનનો પ્રશ્ન છે. જેટલું સિદ્ધ દશામાં સમાધાન છે એટલું સમાધાન અરિયન દશામાં છે. પછી દેહ ને રાખવો એ પ્રશ્ન નથી, અને દેહ ને છોડવો એ પણ પ્રશ્ન નથી. જગત આખું ત્રણેય લોકના પ્રાણીઓ જીવો આવે છે, ભગવાનની પૂજા કરે છે. થોડું વધારે રોકાઈ જાય તો બધાને પૂજાનો વધારે લાભ મળે કે ન મળે, એ કાંઈ પ્રશ્ન નથી. કોઈ બહારનું કાર્ય કરવાનો પ્રશ્ન રહેતો નથી. છદ્મસ્થ દશામાં પુરુષાર્થ કરે તદનુસાર વિકલ્પ પણ ઉત્પન્ન થાય. રાગ હોય ત્યાં સુધી એવા નિમિત્તનો પણ સંયોગ હોય તો હોય છે, પણ રાગ કે નિમિત્ત માટે પ્રયત્ન કરવો પડતો નથી. રાગ માટે જુદો પ્રયત્ન કરવો પડે, વિકલ્પ કરવાનો જુદો પ્રયત્ન કરવો પડે, કે નિમિત્તો મેળવવાનો પ્રયત્ન કરવો પડે, બીજા અનિષ્ટ નિમિત્તો ટાળવાનો પ્રયત્ન કરવો પડે, અથવા એમ કાંઈ કરી શકાય એ વસ્તુના સ્વરૂપમાં. મોક્ષનો ઉપાય કરવો એ ઉપદેશનું તાત્પર્ય છે. તાત્પર્ય એટલું છે કે જેને દુઃખ રૂચતું નથી, જેને બંધન જોઈતું નથી, એ સહજ જ મોક્ષના ઉપાય ભણી વળે છે. ત્યારે એમ કહે છે કે મોક્ષનો ઉપાય કરવો જોઈએ. ઉપદેશના તાત્પર્યમાં, ઉપદેશાત્મક ભાષામાં એવો વ્યવહાર કરવામાં આવે છે કે મોક્ષનો ઉપાય કરો. હે જીવો, તમે મોક્ષનો ઉપાય કરો. કોઈને એમ નથી ઉપદેશ કરવામાં આવતો કે હે જીવો, તમે નિમિત્તને આઘા પાછા કરો, તમે રાગને આઘો પાછો કરો, એમને મોક્ષનો ઉપાય કરો. બાકી બધું આપોઆપ છે એના યથાસ્થાનમાં. પછી જે તે રાગ અને જે તે નિમિત્ત હોય એનો એથી નીચેના સ્તરમાં ન જાય એ રીતે એની ગોઠવણ થાય, એને એનો વિવેક, વ્યવહારે વિવેક કર્યો એમ કહેવામાં આવે છે. દેવની ભક્તિ કરવાનો વિકલ્પ પૂછો તો કુદેવની ભક્તિ કરવાનો ત્યાં વ્યવહાર હોઈ શકે
નહીં,
વિવેક છે ત્યાં. પણ એ રાગને ચારિત્રની મુખ્યતાથી વાત છે. ચારિત્રનું પરિણામ એવો જે રાગ, એની મુખ્યતાથી એ વિચાર છે. પણ એ કરવું એ પ્રશ્ન છે, મોક્ષનો ઉપાય કરવો એ તાત્પર્ય છે. આત્મા બંધનથી છૂટે અને એનું મોક્ષ મુક્તપણું થાય એવો કોઈ ઉપાય કરે એમ કહેવામાં આવે છે. મોક્ષનો ઉપાય કરવો એ ઉપદેશનું તાત્પર્ય છે. નિમિત્ત મેળવવા કે રાગ કરવો વગેરે ઉપદેશમાં છે જ નહીં, એ ઉપદેશના તાત્પર્યભૂત વાત નથી, એ સારભૂત વાત નથી. સાર તો મોક્ષ કરવો તે છે. એ પ્રકરણ એ કહ્યું છે, નવમો અધિકાર છે ને, આત્માનું હિત મોક્ષ જ છે, તેથી મોક્ષનો ઉપાય કરવા યોગ્ય છે. જ્યાં પોતાને રાગ છે અને દુઃખ જોઈતું નથી ને સુખ જોઈએ છીએ એવો એને વિચાર છે, ત્યાં એને મોક્ષ કરવા યોગ્ય છે એમ કહેવામાં આવે છે. બંધનમાં પડવા જેવું નથી, મોક્ષમાં જવા જેવું છે. પછી એ જીવને કેટલી દરકાર જાગે છે એ ઉપદેશ સાંભળતા અંદરમાં કેટલી દરકાર જાગે છે એના ઉપર એના પ્રયત્ન નિર્ભર છે. ઉપદેશ તો બધા જીવો સાંભળે છે, પણ કોણ કાર્ય કરે છે કે જેને જેટલી પોતાના હિતની દરકાર થાય એના પ્રમાણમાં એ દિશામાં હિતની દિશામાં એનો પ્રયત્ન જાય છે. જો હિતની દરકાર નથી તો એને કંઈક બીજી દરકાર છે એ દિશામાં એનો પ્રયત્ન જાય છે. આમ છે કઈ ચોખ્ખું નથી દેખાતું ધીરુભાઈ. ચોખ્ખી વાત એ છે કે મોક્ષ નો ઉપાય કરવો એ ચોખ્ખી વાત છે. અને ઉપવાસનો વિકલ્પ ઉઠે તો આહાર કરવો, ઉપવાસનો વિકલ્પ ઉઠે તો એને તોડીને પણ આહાર કરવો એવું તો કાંઈ કહેવામાં આવતું નથી. અથવા રાગ મંદ થાય તો તીવ્ર રાગ કરવો એવું તો કાંઈ કહેવામાં આવતું નથી. ચોખ્ખી વાત છે. પણ કરવો શું, ઉપવાસ કરવો કે નહીં? જો ઉપદેશનું તાત્પર્ય તારે સમજવું હોય તો ઉપદેશનું તાત્પર્ય આ છે કે મોક્ષ નો ઉપાય કરવો, આ ઉપદેશનું તાત્પર્ય છે. બરોબર, ઉપવાસ કરવો એ ઉપદેશનું તાત્પર્ય નથી. એમ શા માટે આ પ્રશ્ન છે કે સંપ્રદાયની અંદર એને ધર્મ માનીને એ ક્રિયા કરવામાં આવે છે અને એટલી હદે એની અંદર વિચાર છોડી દીધો છે, વિચારણા છોડી દીધી છે યોગ્યતા અયોગ્યતાને. કે ભાઈ હમણાં પ્રશ્ન કર્યો એમ, ઉપવાસનું પછકાણ લઈને માણસ તો પાના રમે છે, સિનેમા જોવા જાય છે, ઊંઘી જાય છે, જે પાપ ક્રિયાને પાપ પરિણામમાં એને રસ હોય ત્યાં લાગી જાય છે, કેટલાક દુકાને જઈને ધંધો વેપાર કરવા લાગી જાય છે, ઘરે શું કરે, શું કરવું પડે? નવરા નવરા ઉપયોગ જાય, ભૂખ લાગી હોય પેટ તરફ ભૂખ લાગી છે, ખાધું નથી ખાધું નથી ખાધું નથી, આર્થ ધ્યાન થવા લાગે છે, એ કાંઈ ઉપવાસ નથી. એ જગ્યાએ અર્થ કર્યો છે આગળ. વાસ એટલે વસવું ને ઉપ એટલે સમીપ, પોતાના સ્વરૂપ સમીપ વસવું તેને ઉપવાસ કહેવામાં આવે છે. આ સાચો ઉપવાસ છે. પછી ભલે એ સમીપમાં વિશ્વ પીડી એને આહાર કર્યો હોય, પોતાના શુદ્ધાત્માનો અનુભવ કર્યો હોય, નિર્વિકલ્પ પીડી એને આહાર લીધો હોય તો એને પણ સાચો ઉપવાસ છે, એ ખરો ઉપવાસ છે. અને મહિના મહિનાના ઉપવાસ ખેંચ્યા હોય અને આર્ત રૌદ્ર ધ્યાન કર્યા હોય તો એને એકેય ઉપવાસ કર્યો નથી, બિલકુલ ઉપવાસ કર્યો નથી. સમીપે વસવું તે ઉપવાસ છે. આત્મ સ્વરૂપની પરમાત્માની સમીપ વસવું, ઉપવાસમાં તો પરમાત્માની સમીપ જવું તે ઉપવાસ છે. આગળ અર્થ બોલાવી દો. હવે અહીંયા પ્રશ્ન પૂછનારો એવો પ્રશ્ન પૂછ્યો છે કે અમારે આહારનો ત્યાગ એવો ઉપવાસ કરવો કે નહીં? ભાઈ ધર્મ છે એ તો પ્રશ્ન નથી, મોક્ષનો માર્ગ છે તો એ પ્રશ્ન નથી. હવે જે રાગની મંદતા થાય છે તને તો તું તીવ્રતા કરે એમ તો અમે કાંઈ કહીએ નહીં. અથવા આહાર ગ્રહણ કરવાનો ન હોય અને તું પરાણે આહાર કરવા માટે કાંઈ ને કાંઈ મહેનત કરે એમ તો પણ અમે તને કહેતા નથી. એ તો પરમાણુની સ્વતંત્ર ક્રિયા છે. ઘણો આહાર લેવાનો ભાવ હોય ને ડાક્ટર ઉપવાસ કરાવે, બિલકુલ લાંઘણ કરવી પડશે. જરાય ખાધું તો આ 105 ડિગ્રીએ પારો જાય છે, 108 ડિગ્રીએ જશે. પછી હાથની વાત નથી. આરંભ આવવાનો હોય તો શું કરે, અનેક પ્રકારના પ્રસંગ ઉત્પન્ન થાય. આમ માણસ કોઈ એવી જગ્યાએ અટવાઈ પડે, અકસ્માત એવા થાય, જંગલમાં હોય, દરિયામાં હોય, આહારનો ક્યાંય મેળ ખાય એવું મળે, ઈચ્છા હોય તેથી કાંઈ આહાર આવી જાય છે એવું તો નથી. એ પરમાણુની ક્રિયા સ્વતંત્ર છે. એની સ્વતંત્રતાને રાખીને તારે જે સમજણ કરવી હોય એ કર. એને પરતંત્રતા બનાવીને, પરતંત્રતા પણ રાખીને તું કાંઈ વિચાર કરતો હોય કે હું ઉપવાસ કરું છું અને આહારને છોડું છું, બરાબર મારી ઈચ્છા અનુસાર આહારને ગ્રહણ કરું છું, આહારને છોડું છું, તો મિથ્યા દ્રઢ થશે. કર પદાર્થની ક્રિયાનો કરતા હર્તા હું છું એવું મિથ્યા તને દ્રઢ થશે, ભલે તું ઉપવાસ કર્યો હોય. પહેલા તો એને સ્વકર પદાર્થોનું સાચું જ્ઞાન કરવું અને સમજણ કરવી જોઈએ. પછી રાગની તીવ્રતા મંદતા ક્યાં કેવી રીતે કેમ સુયોગ્ય પ્રકારે હોય છે એનો પણ એને અભ્યાસ કરવો જોઈએ. અને વિતરાગ ભાવરૂપ ધર્મ કેમ થાય સમ્યક દર્શન આદિ એનો પણ એને બરાબર સમજણ કરવી જોઈએ. એ સમજણ કર્યા પછી એને શું તાત્પર્ય અથવા કરવા જેવું છે, સારભૂત શું છે, એ બાજુ એને પ્રયત્નને લાગુ કરવો. એના બદલે બીજું કર્યા કરે તો એને કેદી મોક્ષ માર્ગે ચડવાનો વારો આવે, એને મોક્ષ માર્ગ હાથમાં આવતો નથી. ઉપવાસ તો તું ધર્મ કરવા માટે કરે છો ને, હવે ઉપવાસ કરે છો આહાર ના લીધે એવી સ્થિતિમાં રહે છો, એ પ્રકારની સ્થિતિમાં પણ જેને લોકો એમ કહે છે કે અશાતાને સહન કરવા પણ તું તૈયાર થા છો, ઉપવાસમાં ઉત્પન્ન થતી જે અશાતા, તો તું ધર્મ કરવા શા માટે એ પુરુષાર્થને નથી રોકતો. ત્યાં તું પુરુષાર્થ તો કઈ કરે છો કે ભલે ભૂખ લાગે પણ હું આહાર કરવાનો વિકલ્પ નહીં કરું અને આહાર ક્રિયામાં પણ નહીં જાઉં, તો એ પુરુષાર્થને તું સ્વરૂપમાં આશ્રય કરવા માટે શા માટે લગાવતો નથી. જો તારી પાસે પુરુષાર્થ કરવાની શક્તિ છે તો યોગ્ય દિશામાં આત્માનું હિત થાય એવો પુરુષાર્થ કર્તવ્ય છે. શક્તિ તો સારે ઠેકાણે વાપરવી કે ખરાબ ઠેકાણે વાપરવી? સારે સારી વાત છે, એમ કરે તો સારી વાત છે. સમજણ પૂર્વક તો એમ થવું જોઈએ કે આજે સ્વરૂપ બાજુ વળવા માટે એટલી નિવૃત્તિ લેવી છે કે વેપાર ધંધાની તો પ્રવૃત્તિ ન જોઈએ પણ ખાવા પીવાની પ્રવૃત્તિ પણ ન જોઈએ ને એમાં પણ સમય ગુમાવવો નથી, એમ જ્ઞાન ધ્યાનમાં લાગવા માટે એ વિચાર કરે તો ઠીક છે, યોગ્ય છે. તો એનું વજન એ ક્રિયા ન કરીને ફૂન કેટલું બંધાવું એના ઉપર નહીં જાય, એનું વજન તો આત્મા ઉપર જશે. એમ છે, કિંમત છે નહીં છે,
બરોબર?
આહાર ન કર્યો એની કિંમત છે કે એને આત્માનો પુરુષાર્થ કર્યો એની કિંમત છે? કિંમત છે નહીં ગણવી છે, એટલી વાત છે. બોલ બોલ છે કે ચોખ્ખો છે? હવે